એવી નિર્ભયતા, એ નિડરતા એને શાંતિ આપી શકશે. કે મારું શું કરી લેવાનું, મારું શું બગડવાનું છે. તો બસ મન ઠરે એ રીતે મન શીતળ થાય, શાંત બને, તો જ એ પોતાના જીવનને જીવવાનો આનંદ મેળવી શકે. અને જેણે શાંત મનથી નિર્ભય મને જીવન જીવવા માંડ્યું ને, એને જીવનની કિંમત સમજાશે, જીવન જીવવાનો આનંદ એને મળશે કે હું જીવી ચૂક્યો, મને જીવતા આવડ્યું. નહીતર માણસના જીવનના છેડે એમ થાય કે હું આટલા વર્ષો જીવ્યો, આટલું કર્યું પણ મને જીવતા ના આવડ્યું. એનું અંતરાત્મા, એનું કોન્શિયસ બોલતો હોય કે મને જીવતા ના આવડ્યું. મન ઠરે તો માણિક ઠરે. મનની સ્થિરતા એ જીવનમાં બહુ અગત્યની વસ્તુ છે. જો મન એક અવસ્થા પ્રાપ્ત કરી લે, પછી સારી કે ખોટી, જીવનમાં એક વાર કોઈ પણ એક અવસ્થા સ્થિતિ માણસના મનને પ્રાપ્ત થઈ જાય, પછી એ જીવન એનું એ માર્ગે ચાલ્યા જ કરવાનું, પછી સારી કે ખોટી. આપણે કહીએ છીએ આદત પડી ગઈ, એવું એક વાર મન ઈચ્છા કરે મારે આમ કરવું છે, મારે આ જોઈએ છે, કે મારે વ્યસન કરવું છે, પછી એમાં આદત પડી ગઈ અને મન એ આદતની અંદર પરોવાઈ ગયું, પછી આખું જીવન એની પાછળ ઢસડાઈ ગયું, ખેંચાઈ ગયું, પછી એ અધોગતિએ પણ જાય અને પોતાના જીવનનો ઉત્કર્ષ પણ મેળવી શકે, ઉર્ધ્વગતિ પણ પ્રાપ્ત કરી શકે. આખા જીવનની અંદર આધાર જો હોય તો માણસના મનનો આધાર. આત્મા તો ખરો, એ ચેતના તો છે જ, પણ સ્ટેરિંગ છે મન. અને એટલા માટે જ જય મહારાજે પહેલો જ આદેશ ઉપદેશમાં કહી દીધું, મન ઠરે તો માણી ઠારી. શરદ પૂર્ણિમાની એ ચાંદની ખીલેલી હોય, આકાશની અંદર રાતની શાંતિ પથરાયેલી હોય, શીતળતા હોય, ઉનાળો ઉનાળાની ગરમી પૂરી થવા, એની પૂર્ણાહુતિ થવા આવી હોય, અને એ શીતળતાની અંદર દૂધ મૂક્યું હોય, એની અંદર પૌવાની સાકરની એની શીતળતા, પછી એને આરોગ્ય, એની પાછળ દૂધ પર જેવું મન, અને એ પણ શરદ પૂર્ણિમાના ચંદ્રને ના કિરણે એ ઠરે, શીતળ થાય મન, એ રીતે શીતળતા પ્રાપ્ત કરે, શાંતિ મેળવે. એટલે મનને હંમેશા જો શાંતિ મેળવવી હોય તો રાત્રિના સમય એકાંત હોય ને ત્યારે ચંદ્રની સાથે આંખને એકાગ્ર કરવી, મનથી એનું ધ્યાન કરવું. તો એ મન અને ચંદ્રની સાથેની જે ઉર્જા છે એને પ્રાપ્ત થતા મન એ શીતળતા અને શાંતિ પ્રાપ્ત કરી શકે. જ્યારે પણ આકાશમાં ચંદ્ર જુઓ રાત્રિ બેસો, જો એ પ્રકારની પરિસ્થિતિ અનુકૂળતા મળી જાય તો ચંદ્રની સામે નજર રાખો. જેમ ભગવાનના દર્શન કરીએ છીએ, જેમ ઓમકારનું ધ્યાન કરીએ છીએ, એમ ચંદ્રને પણ ધ્યાનથી એકાગ્રતાથી એનું સ્મરણ કરો. મનને ચંદ્રની સાથે પરો, તમને અનુભવ કરજો, એનો તો મનમાં શાંતિ આવશે. એટલે જ મહારાજે તો કહ્યું છે, જ્યોતિષ શાસ્ત્રના આધારે બોલ્યા છે, મન ઠરે તો માણિક ઠરે. માણસનું નામ પાડવામાં આવે છે ને, એ ચંદ્ર ઉપરથી પાડવામાં આવે છે. જન્મ કુંડલીમાં એનો ચંદ્ર કઈ રાશિ ઉપર છે, ચંદ્ર જે રાશિમાં હોય એ રાશિના અક્ષર ઉપરથી એ માણસનું નામ પાડવામાં આવે. એટલે નામ મળે એટલે તરત ખબર પડી જાય કે આ અમુક રાશિનો માણસ છે, એટલે એનો ચંદ્ર અહીંયા આગળ. એની ઓળખાણ જે અક્ષર ને જે ચંદ્ર થી પડી એટલે એની એનું નામ એ પડી ગયું. ચંદ્રની કુંડલીમાં અવસ્થા પ્રમાણે નામ પાડવામાં આવ્યું, એટલે તમને ચંદ્રની રીતે જ ઓળખવામાં આવે છે, ચંદ્રની અવસ્થા પ્રમાણે નામ પાડ્યું છે. તરત જ તમારું મન તમારા નામથી સચેત થઈ જશે, મને કોઈક બોલાવે છે મારા નામથી. હવે નામ બોલ્યા એટલે મન તરત સજાગ થઈ જાય, મને બોલાવે છે. અને નામ પડ્યું છે ને ચંદ્રની અવસ્થા ઉપર. અને એટલે એટલા માટે મનને હંમેશા સંસ્કાર વાળું રાખવું, અને જે રાશિ હોય એ રાશિના ગુણ એનામાં આવે. ઉગ્રવાળું હોય, શાંત પણ હોય, સૌમ્ય હોય, તો એ આખી ચંદ્રની અને મનની અવસ્થાને અહીંયા આગાડી રૂપક તરીકે એક સમજાવવા માટે મહારાષ્ટ્રીએ પૂર્ણ ચંદ્ર, શરદ પૂર્ણિમાનો ચંદ્ર અને મન એને ઠારવાનું અને શાંત બનવા માટેનો અહીંયા આગળ આપણને માર્ગદર્શન ઉપદેશ આપ્યો. અને એવી શીતળતા જો પ્રાપ્ત થાય ને, જે આરાધ્ય છે, આપણા ઈષ્ટદેવ છે, એમાં મન લાગી જશે. જેટલી શીતળતા ભગવાનના નામમાં છે, ભગવાનના સ્વરૂપ એના ગુણગાનની અંદર છે, એની કથામાં, એટલી જ શીતળતા મન એમાંથી પ્રાપ્ત કરે ઉપાસના વડે, સાધન વડે. અને એટલા માટે જ જીવનમાં ભક્તિ જેની પણ કરીએ, જે કોઈ ઈષ્ટદેવની, એની પાછળનું લક્ષ્ય એક જ કે મનને ઠારવાનું છે, શાંત કરવાનું છે. જે શક્તિ ચંદ્રની અંદર છે એ શક્તિને આપનાર ભગવાન છે. તો ભગવાનમાં એ શીતળતા છે, સૌમ્યતા છે, પવિત્રતા છે, એ મને પણ મળે એટલા માટે ભગવત ઉપાસના કરીએ. જે કોઈ મહાપુરુષને આપણે ઉપાસતા, જે અવતારને, જે શક્તિને, એ શક્તિના જે જે સદગુણ, જે જે ગુણો હશે, એ ઉપાસક સાધકના જીવનમાં ઉતરવાના જ. ભૂતાની યાંતિ ભૂતે દ્યા યાંતિ મધ્યા જીનો અભિમાન. જે જેની ઉપાસના કરે ને એ પ્રમાણે એ ત્યાં પહોંચતો હોય. ભગવાન કહે છે કે જે ભૂતોની ઉપાસના કરે છે એ ભૂતમાં જાય છે, અને જે મારી ઉપાસના કરે છે એ મારામાં આવે છે. તો મન ઉપાસનાની અંદર પરોવાય, અને પરોવાયેલું મન સ્વયં એના સ્વરૂપ બને. અને એટલા માટે મનની ચંચળતાને શાંત કરવા માટે કોઈ પણ એક સાધન જીવનમાં સ્વીકારી લેવું જોઈએ. કોઈ પણ સાધન, આપણને સાધન બધા ઘણા આપ્યા છે, પૂજાનું છે, ભજનનું છે, સત્સંગનું છે, વાંચનનું છે, અધ્યયનનું, ઘણું બધા આપ્યા છે, જપ તપ ઉપાસના ધ્યાન પરિક્રમા ભગવત પૂજા, કોઈ પણ એક સાધન પકડી લો અને મનને એમાં પરોવી દો, એટલે આપોઆપ મન ઠરી જશે, ઠરશે ધીમે ધીમે. ભલે કાયમ ન ઠરે, પણ જ્યાં સુધી ભગવત સેવામાં બેઠાઈએ કે ધ્યાનમાં કે અનુસંધાનમાં, જપ, ત્યાં સુધી થોડુંક તો ઠરશે. પૂરેપૂરું, હા, પૂરેપૂરું ઠારવું હોય તેને માટે ઉપાસના, પણ થોડી પણ ઠંડક મળશે ને, શીતળતા મનને, તેમ થશે કે હાશ જીવનમાં ટાઢક મળી. ગરમીમાંથી તાપમાંથી આવેલા માણસને એક પરબમાં માટલું લઈને બેઠેલો કોઈ હોય અને બળ્યો જળ્યો આવતો હોય, અને એક પ્યાલો ઠંડા માટલાના ઠંડા પાણીને પાઈ દે, હાશ. હજુ તો ગરમી ચારે બાજુએ છે, પણ એક પાલો ઠંડુ પાણી મળ્યાની એટલી હાશ છે. એમ મનને પણ તમે જેટલો સત્સંગ કે ભજન કર્યું હશે કે ધ્યાન કર્યું હશે, ભગવત સ્મરણ કર્યું છે, એટલી શીતળતા તમને હાશ તો જરૂર આપશે. ભલે આ બીજી બધી ગમે એટલી કાળઝાળ ગરમી હોય આ સંસારની, આ જગતના વ્યવહાર, એટલું તો તમને શાંતિ આપશે. એમ મનને શાંત કરવા માટે કોઈક પણ એક આધાર, જ્યાં સુધી જેટલો પકડશો ને ત્યાં સુધી એક પ્યાલાના પાણીની માફક એટલી શીતળતાને, એટલો સંતોષ, શાંતિ તો આપશે. અને તે સમયે જે હાશ લાગે છે એનું નામ છે મન ઠરે તો. મનને સંતોષ થયો. મનને તો ઘણી બધી બાબતોની અપેક્ષા હોય છે અને જે જે જ્યાં જ્યાં મળે ત્યારે એને સંતોષ થાય, પણ એ ભૌતિક પદાર્થો મેળવવામાં મળેલા સંતોષને નો એ કાયમી ઉકેલ નથી જીવનનો. મનનો પણ એ કાયમી ઉદ્ગાર નથી, તૃપ્તિનો પડકાર નથી. પણ જેને કાયમી તૃપ્તિ જોઈતી હોય, જેને તૃપ્તિનો ઓળઘાર જેને જોઈએ છે, એને તો જો સાત્વિકતા કોઈ કોઈ ઉચ્ચ માર્ગ તરફ પોતાના જીવનને વાળી અને મનમાં એમાંથી મન વડે એમાંથી જો અનુભવ લેવા માંડે અને એમાં તૃપ્તિ મળે તો એ એ તૃપ્તિ દીર્ઘકાલીન હશે, એ પૂર્ણ તૃપ્તિ હશે, અધૂરી નહીં, થોડા સમય માટેની નહીં, શાશ્વત તૃપ્તિ. મનને જોઈએ છે કંઈક ને કંઈક અને સારા કે ખોટામાંથી એને તૃપ્ત થવું છે. જેમ ભૂંડની વૃત્તિ થઈ હોય તો ભૂંડ જેમ કીચડમાં સુઈ રહે ને પડી રહે ને એને પૂર્ણ તૃપ્તિ થાય કીચડની, એમ મન જ્યારે દુર્વૃત્તિઓમાં ભૂંડની માફક પડે ત્યારે ત્યાં પણ એને પૂર્ણ વૃત્તિ મેળવવાનો સંતોષ થતો હોય, પણ એ કીચડની સડેલી ગંદાથી અને ખરડાયેલા જીવનની. પણ એ જ મન કોઈ સાત્વિકતાની તૃપ્તિની અનુભૂતિ કરે તો એની અંદર નિર્મળતા હશે, સ્વચ્છતા હશે, પવિત્રતા હશે, શાંતિ અને તૃપ્તિ એ પૂર્ણ તૃપ્તિ હશે, અધૂરી નહીં. જ્યારે મન ભૂંડની માફક વાસનાઓની તૃપ્તિના કીચડમાં ગયું હશે પણ ત્યાં એકવાર જઈને આવશે પણ અધૂરું આવશે. દુરાચાર ક્યારે પણ પૂર્ણ સંતોષ આપી શકતો જ નથી. જીવનમાં દુરાચાર જે છે એ સંતોષ હશે તો પણ વિકૃત હશે, ખરડાયેલો હશે, ગંધાતો હશે, અધૂરો હશે. પરંતુ મનને કોઈક સરસ એવી અવસ્થા મળે, કોઈક મહાપુરુષનો સંગ મળે ને એ જે શીતળતા આપે, એ જે શાંતિ આપશે, એ ક્યારેક ભૂલ્યો હશે ને ફરી યાદ કરશે તો ફરી પાછો એ શાંતિને પાછી મેળવી શકશે. એના આધાર, એ સાધનના આધારે, એ મહાપુરુષના સ્મરણ માત્રથી. ભીષ્મ પિતામહ નથી યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે. કેટલી બધી મોટી વાત કરી દીધી. જેના સ્મરણ માત્રથી આવી ઊંચી અવસ્થા પ્રાપ્ત થાય, જન્મ મરણને ઉપર વિજય મેળવીને એમાંથી મુક્તિ મેળવીને નમસ્તસ્મિ, એ એવી શક્તિને, એવી અનુભૂતિને મારા વંદન છે. નમસ્તસ્મિ નમો, જેના સ્મરણ માત્રથી મનની અંદર વિકૃતિઓ ચાલી જાય, મનની અધોગતિ દૂર થઈ જાય, તો એ જે મન માટે પણ એક ઉપાસના છે, મનની પણ ઉપાસના. મનને કેવી રીતે ઉપર લઈ જવું, કેવી રીતે બહાર કાઢવું, ઊંડા ખાડામાં પડ્યું હોય એને બહાર કાઢી લાવવાનું. અર્જુન લડવા માટે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા પણ સેનાઓને જોયા પછીથી અર્જુનજીનું મન નીચે બેસી ગયું. બહાર કાઢતા કાઢતા ભગવાનને 18 અધ્યાય કહેવા પડ્યા અને 18 અધ્યાયની વાત કર્યા પછી પણ ભગવાને એને સ્વતંત્રતા આપી. અર્જુન હવે તારે બહાર કૂવામાંથી, આ ખાડામાંથી બહાર નીકળવું હોય યથેચ્છસી તથા કુરુ. આટલો પ્રયત્ન કર્યા પછીથી મનને બહાર કાઢવું કેટલું અઘરું પડ્યું ભગવાનને, અર્જુનના મનને બહાર કાઢવાનું. પણ અર્જુન તરત ઉભા થઈ ગયા છે કે પ્રભુ તમે જે કહેશો એ જ કરીશ, કરીશ છે વચનમ તવા. તમે કહેશો એમ મનને ઉભું થઈ જતા આવડવું જોઈએ. એટલે કોઈ આદર્શ પુરુષ, કોઈ કોઈ